વિભાગ 2 તેને સંગીત ખંડ કહેવામાં આવે છે. માન્ય વાચિકા, માન્ય વાચક અને એ પહેલો નાનો વિનોદ છે, કારણ કે સંગીત, ખરેખરનું સંગીત, અદ્રશ્ય લાઉડસ્પીકરોમાંથી આવતું દબાયેલું પૃષ્ઠભૂમિ ગુંજન નહીં. આવા ઘરોમાં મોટા ભાગે એક સજાવટ હોય છે, સંસ્કૃતિનું એક ચિહ્ન, જેમ કે લીલી ગૌરવનું ચિહ્ન છે અને સ્વાગત હોલ ઉપરનો ઝુમર ઉજવણીનું ચિહ્ન છે. સંગીત, જો માણસ ઈમાનદાર હોય તો અહીં કળા કરતા દાવો વધુ છે. અમે ફક્ત વેલનેસ નથી, અમે વિશ્વ પણ છીએ. સંગીતખંડ પાર્કેડવાળો મોટો ઓરડો હતો, લાલ થાંભલાઓ સાથે, જે તેમની મિત્રતાપૂર્ણ મજબૂતાઈમાં થોડુંક રંગમંચની પાર્શ્વભૂમિ જેમાં લાગતા હતા. આગળની બાજુએ નીચું મંચ, તેના પર કાળો ગ્રેન્ડ પિયાનો, એવું ચોખ્ખું સુથરું જેમ કોઈ પ્રાણી જેને શોભા માટે રાખવામાં આવે. તેની આગળ ટેબલો અને ખુરશીઓ રાખેલી હતી, કડક કતારબંધ ગોઠવણીમાં નહીં, પરંતુ એ આરામદાયક અવ્યવસ્થામાં, જે આરામદાયકતાનું અનુકરણ કરે છે ભલે તે સ્વાભાવિક રીતે આયોજનબદ્ધ હોય. મોટા બારણા પાર્ક તરફ ખુલતા હતા, અથવા તે તરફ જેને માણસ પાર્ક કહે છે. જ્યારે તે તેની સંભાળ વિઝિટિંગ કાર્ડ જેસી રાખે, તેની પાછળ ઝાડો અને મેદાન દેખાતા, અને આ મેદાન આ સાંજે હવે સફેદ ન રહ્યું હતું. માણસ જો ઇચ્છે તો તેમાં એક ચિહ્ન જોઈ શકે છે કે ઋતુ બદલાઈ રહી હતી. માણસ સરળતાથી એમ પણ કહી શકે, ઘાસ લીલું હતું. હેન્સ કેસ્ટોર્પ આવ્યો નહોતો, કારણ કે તેને વ્યાખ્યાનો માટે કોઈ જુસ્સો હતો. તે આવ્યો કારણ કે ડોક્ટર પોર્શે એ તેની ડાયસ્ટોલને સામાન્ય ઊંચી કહી હતી, અને આંગળી શકતા રિંગ તેને આ સ્ટ્રેસ દરરોજ એક વિનમ્ર ચુકાદા જેવી રીતે રજૂ કરતો હતો. ત્યારથી તેને દરેક એવી વસ્તુ માટે એક ખાસ સ્વીકાર્યતા વિકસાવી હતી જે ઉકેલ જેવી લાગતી હતી, અને કારણ કે તે આ મહત્વનું છે એવો માણસ હતો જે જ્યારે હેરાન પરેશાન થાય ત્યારે બળવો કરતો નથી, પરંતુ કોઈ સત્તાવાળું સ્થાન શોધે છે. વ્યાખ્યાન એક એવી સત્તા હતી જેને નિર્વિઘ્ને મુલાકાત લઈ શકાય. માણસ ફક્ત ત્યાં બેસી રહેતો અને એવું દેખાડતો કે જાણે સામાન્ય બાબતોની વાત ચાલી રહી હોય, જ્યારે હકીકતમાં તે ખૂબ ખાનગી પેગની આશા રાખતો. તે આગળ નહીં પરંતુ કિનારે બેસ્યો. તે એમ જ બેસ્યો જેમ તે હંમેશા બેસતો, એમ કે તે ભાગ લઈ શકે પણ સંપૂર્ણ રીતે દેખાતો ન રહે. દેખાવ તેના માટે યુદ્ધ પછીથી એક દ્વિઅર્થવાળી શ્રેણી હતી. તે નાગરિક જીવનમાં માન્યતા અર્થાતી સૈન્ય જીવનમાં નોંધણી, અને આધુનિક દુનિયામાં જે બેંકે એક સાથે છે કંઈક ત્રીજો જેને હજી યોગ્ય રીતે નામ આપી શકાયું નથી, પરંતુ જે કેમેરા, રિંગ, ડેટા અને QR કોડમાં વ્યક્ત થાય છે. આંગળી પસીની જેમ બેઠેલું તે માપતું હતું, અને એ જ ભયાનક વાત હતી. ફક્ત તે શું કરતો હતો તે જ નહીં, પરંતુ તે શું હતો તે પણ. હૃદય ધબકારા, તાપમાન, ચળવળ, ઊંઘ, તે શરીરની સમયને માપતું હતું જેને માણસ પહેલા ફક્ત અનુભવે જ હતો. અને હાન્સ કેસ્ટોર્પ, જેને ઝાઉબરબર્ગમાં શીખ્યું હતું કે સમયને માનવ કહી શકતો નથી, તેને સાથે વાટાઘાટ કર્યા વિના હવે અંદાજ લગાવવા લાગે કે સમયને માણસ હવે જીવ પણ શકતો નથી, તેને માપ્યા વિના. જ્યારે મહેમાનો બેસી ગયા હતા અને જ્યારે ગુંજારવ, તે હળવું નાગરિક અવાજ જે ત્યારે ઊભો થાય છે જ્યારે લોકો સંયુક્ત અપેક્ષામાં પોતાની વ્યક્તિગતતાને એકવાર ટૂંક માટે દાવો કરે છે, શમ્યો, ત્યારે પ્રોફેસર ફ્રેન્ક ઝીઝર મંચ પર આવ્યા. એને પ્રોફેસર કહેવામાં આવતો, અને કોઈએ પૂછ્યું નહીં કાનો. આવા ઘરોમાં ઉપાધિ શૈક્ષણિક હકીકત કરતા ઓછું અને એક સ્વર વધુ હોય છે. ઝીઝર પણ પરંપરાગત અર્થમાં પ્રોફેસર જેવા લાગતા નહોતા. તેમની પાસે તે થોડું ઢીલું પડેલું વિદ્વાન સ્વરૂપ ન હતું જે બેસવાથી અને વિચારવાથી આવે છે, પરંતુ એવું સ્વરૂપ હતું જે ઊભા રહેવા અને પુનરાવર્તનથી આવે છે. પાતળા, સ્નાયુદાર એવી શરીરભંગીમાં સાથે જે સૈન્ય જેવી નહોતી અને છતાં શિસ્ત બતાવતી. એક ચહેરો જે સૂર્યમાં અને અરીસામાં ખડાયેલો લાગતો, ફક્ત અહંકારથી નહીં પણ રેખા માટેની ઇચ્છાથી. એને ટ્રેનિંગ કપડાં પહેર્યા નહોતા, પરંતુ એવું કાંઈક જેને એવા ઘરોમાં સ્માર્ટ કેઝ્યુઅલ કહેવામાં આવે છે, જાણે તે કહેવા માંગતો હોય કે સાદાઈનો પણ એક ડ્રેસ કોડ હોય છે.